રાજાઓનું બીજું પુસ્તક એનો 23મો અધ્યાય. રાજાઓનું બીજું પુસ્તક અધ્યાય 23મો. પછી રાજાએ ખેપિયા મોકલ્યા ને તેઓએ યહૂદિયાના તથા યરૂસલેમના સર્વ વડીલોને તેની પાસે એકઠા કર્યા. રાજા તેની સાથે યહૂદિયાના સર્વ માણસો, યરૂસલેમના સર્વ રહેવાસીઓ, યાજકો, પ્રબોધકો તથા નાના મોટા સર્વ લોક યહોવાના મંદિરમાં ચડી ગયા અને યહોવાના મંદિરમાંથી કરારનું જે પુસ્તક મળ્યું હતું તેના સર્વ વચન તેણે તેમના સાંભળતા વાંચ્યા. રાજા થાંભલા પાસે ઉભો રહ્યો ને આ કરારના જે વચનો આ પુસ્તકમાં લખેલા હતા તે સર્વને અમલમાં લાવવા માટે સંપૂર્ણ મનથી અને સંપૂર્ણ ભાવથી યહોવાને અનુસરવાનો ને તેની આજ્ઞાઓ, તેના સાક્ષ્ય તથા તેના વિધિઓ પાવાનો તેણે યહોવા આગળ કરાર કર્યો અને સર્વ લોક એ કરારમાં સામેલ થયા. રાજાએ મુખ્ય યાજક હિલકિયાને, બીજા વર્ગના યાજકોને તથા દ્વાર રક્ષકોને આજ્ઞા કરી કે જે સર્વ પાત્રો બાલને માટે તથા અશેરાને માટે તથા આખા જ્યોતિમંડળને માટે બનાવેલા છે તેમને યહોવાના મંદિરમાંથી બહાર કાઢી લાવો. તેણે તેમને યરૂસલેમ બહાર કિદ્રોનના ખેતરમાં બાળી નાખ્યા ને તેની રાખ તે બેથેલ લઈ ગયો અને યહૂદિયાના નગરોમાં તથા યરૂસલેમની આસપાસના ઉચ્ચ સ્થાનોમાં ધૂપ બાળવા માટે જે મૂર્તિપૂજક યાજકો યહૂદિયાના રાજાઓએ ઠરાવ્યા હતા તેઓને તેમજ બાલને સારું, સૂર્યને માટે, ચંદ્રને માટે, ગ્રહોને માટે તથા આખા જ્યોતિમંડળને માટે જે ધૂપ બાળનારા હતા તેમને પણ તેણે દૂર કર્યા. તેણે અશેરાને યહોવાના મંદિરમાંથી કાઢીને યરૂસલેમ બહાર કિદ્રોન નાળા પાસે આણી ને કિદ્રોન નાળા પાસે તેણે તેને બાળી નાખી ને તેને કૂટીને ભૂખો કરીને તે ભૂખો સાધારણ લોકોની કબર ઉપર નાખ્યો. યહોવાના મંદિરમાં આવેલા ઉમૈથિનીઓના ઘરો જેઓની અંદર સ્ત્રીઓ અશેરાને માટે પડદા વણતી હતી તેઓને તેણે તોડી પાડ્યા. તેણે યહૂદિયાના નગરોમાંથી સર્વ યાજકોને બહાર કાઢીને ગેબાથી તે બેરશેબા સુધી જે ઉચ્ચ સ્થાનોમાં તે યાજકો યજ્ઞ તે યાજકો ધૂપ બાળ્યો હતો તેઓને અશુદ્ધ કર્યા અને જે દરવાજાના ઉચ્ચ સ્થાનો નગરના સુબા યહોશુઆના દરવાજાના નાકા આગળ એટલે નગરના દરવાજામાં પ્યાસતા ડાબી બાજુ હતા તેઓને ત્યાં તોડી પાડ્યા. તો આ પણ ઉચ્ચ સ્થાનોના યાજકો યરૂસલેમમાં યહોવાની વેદી પાસે આવતા નહીં, પણ તેઓ પોતાના ભાઈઓ પાસે, પણ તેઓ પોતાના ભાઈઓ સાથે બે ખમીર રોટલી ખાતા. હિન્નોમ પુત્રોની ખીણમાના તોફેથને તેણે અશુદ્ધ કર્યું જેથી કોઈ માણસ પોતાના દીકરાને કે પોતાની દીકરીને મોલેખની આગળ અગ્નિમાં ચલાવે નહીં. યહોવાના મંદિરની ભાગળ આગળ પડોશમાં આવેલી મુખ્ય ખવાસ નાથાન મેલેખની ઓળી પાસે જે ઘોડાની પ્રતિમા યહૂદિયાના રાજાઓએ સૂર્યને અર્પણ કરી લેતી તેઓને તેણે દૂર કરી ને સૂર્યના રથોને તેણે અગ્નિથી બાળી નાખ્યા. આહાઝની મીડી પરની ઓરડીના ધાબા પરની નદીઓ જે યહૂદિયાના રાજાઓએ બાંધી હતી ને જે વેદીઓ મનાશાએ યહોવાના મંદિરના બે આંગણામાં બાંધી હતી તેઓને રાજાએ તોડી નાખી ને તે ત્યાંથી તોડી વાળીને તેમનો ભૂકો કીધો નાળામાં ફેંકી દીધો. જે ઉચ્ચ સ્થાનો ઇસરાયલના રાજા સુલેમાને સુદોનીઓની ધિકારપાત્ર દેવી આસ્ત્રોથને માટે, મોઆબીઓના ધિકારપાત્ર કમોશને માટે ને આમોન પુત્રના ધિકારપાત્ર મિલકોમને માટે યરૂસલેમ સામે વિનાશના પર્વતની જમણી બાજુએ બાંધેલા હતા તેઓને રાજાએ અશુદ્ધ કર્યા. તેણે સ્તંભોને ભાંગીને ટુકડે ટુકડા કર્યા, અશેરમનું ખંડન કર્યું ને તેમની જગાઓમાં રાજાઓના માણસોના હાડકા ભર્યા. વળી બેથેલમાં જે વેદી હતી તેણે ને નબાટનો દીકરો યરોબામ જેણે ઇસરાયલ પાસે પાપ કરાવ્યું હતું તેના બનાવેલા ઉચ્ચ સ્થાનને તેણે તે વેદીને ઉચ્ચ સ્થાનને પણ તેણે તોડી પાડ્યા. તેણે તે ઉચ્ચ સ્થાનને બાળી નાખીને તેનો કૂટીને ભૂકો કર્યો ને અશેરાને બાળી નાખી. યોશિયા બીજી તરફ ફર્યો ત્યારે તેણે ત્યાં પર્વત પરની કબરો જોઈ. તેણે માણસ મોકલીને તે કબરમાંથી હાડકા બહાર કઢાવ્યા. ન્યાવાતો પ્રગટ કરનાર ઈશ્વરભક્તે યહોવાનું જે વચન પોકાર્યું હતું તે પ્રમાણે તેમને વેદી પર બાળીને તેને અશુદ્ધ કરી. પછી તેણે પૂછ્યું કે પેલો સ્મરણસ્તંભ જે હું જોઉં છું તે શાનો છે? ત્યારે નગરના માણસોએ તેને કહ્યું કે જે ઈશ્વરભક્તે યહૂદિયામાંથી આવીને આ કૃત્યો કે જે ત્યાં બેથેલની વેદી વિરુદ્ધ કર્યા છે તે પોકાર્યા હતા તેની કબર છે. તેણે કહ્યું કે એને રહેવા દો, કોઈએ તેના હાડકાને ખસેડવા નહીં. માટે તેઓ તેના હાડકા તથા જે પ્રબોધક સમૃદ્ધમાંથી આવ્યો હતો તેના હાડકા પણ રહેવા દીધા. પછી સમૃદ્ધના નગરોમાંના ઉચ્ચ સ્થાનના સર્વ દેવળો જે ઇસરાયલના રાજાઓએ બનાવીને યહોવાને રોષ ચડાવ્યો હતો તે હોશિયાએ કાઢી નાખ્યા, તે યોશિયાએ કાઢી નાખ્યા, અને જે સઘળા કૃત્યો તેણે બેથલમાં કર્યા હતા તે પ્રમાણે તેણે તેઓને કર્યું. તેણે ત્યાંના ઉચ્ચ સ્તરના સર્વ યાજકોને વેદીઓ પર મારી નાખ્યા ને તેમના પર માણસોના હાડકા બાળ્યા. પછી તે યરૂસલેમ પાછો આવ્યો. રાજાએ સર્વ લોકોને આજ્ઞા કરી કે કરારના આ પુસ્તકમાં લખ્યા પ્રમાણે તમારા દેવ યહોવાને સારું પાસખા પર્વ પાળો. ઇસરાયેલનો ન્યાય કરનાર ન્યાયાધીશોના દિવસથી તે આજ સુધી ને ઇસરાયેલના રાજાઓના તથા યહૂદીના રાજાઓના સર્વ દિવસોમાં પણ એવું પાસખા પર્વ પાળવામાં આવ્યું નહોતું. વળી ભૂવાઓ, જાદુગરો, તરાફીમ, મૂર્તિઓ ને જે સઘળી અધિકારપાત્ર વસ્તુઓ યહૂદિયા દેશમાં તથા યરૂસલેમમાં જોવામાં આવી તેઓને યોશિયાએ દૂર કરી. તેથી યહોવાના મંદિરમાંથી હિલકી યાજકને મળેલા પુસ્તકમાં લખાયેલા નિયમશાસ્ત્રના વચનો તે અમલમાં આવે. તેની પહેલા તેના જેવો કોઈ રાજા થયો નહોતો કે જે પોતાના સંપૂર્ણ મનથી, સંપૂર્ણ ભાવથી, સંપૂર્ણ બળથી મૂસાના સઘળા નિયમશાસ્ત્ર પ્રમાણે યહોવા તરફ ફર્યો હોય, અને તેના પછી પણ તેના જેવો કોઈ ઉભો થયો નથી. તો આ પણ જે બધા ક્રોધજનક કૃત્યોથી મનાશાએ યહોવાને રોષ ચડાવ્યો હતો તેને લીધે તેનો જે મોટો કોપ યહૂદિયા વિરુદ્ધ સળગ્યો હતો તેનો જુસ્સો નરમ પડ્યો નહીં. યહોવાએ કહ્યું કે જેમ મેં ઇસરાયેલને દૂર કર્યો છે તેમ હું યહૂદિયાને પણ મારી નજર આગળથી દૂર કરીશ, અને આ નગર એટલે યરૂસલેમ જેને મેં પસંદ કર્યું છે ને જે મંદિર વિશે મેં કહ્યું કે ત્યાં મારું નામ રહેશે તેમને હું તજી દઈશ. હવે યોશિયાના બાકીના કૃત્ય તેણે જે કર્યું તે સર્વ યહૂદિયાના રાજાઓના કાળવૃત્તના પુસ્તકમાં લખેલા નથી. શું તેના દિવસોમાં મિસરનો રાજા હારૂન નકો આસુના રાજા સામે ફ્રાત નદી સુધી સવારી લઈ આવ્યો. યોશિયા રાજા તેની સામે ગયો અને તેણે તેને દીઠો ત્યારે તેણે તેને મગીદોમાં મારી નાખ્યો. તેના ચાકરો તેની લાશ રથમાં નાખીને મગીદોથી યરૂસલેમ લાવ્યા અને તેને તેની પોતાની કબરમાં દાટ્યો. પછી દેશના લોકોએ યોશિયાના દીકરા યહો આહાઝને લઈને તેને અભિષેક કરીને તેને તેના પિતાની જગ્યાએ રાજા ઠરાવ્યો. યહો આહાઝ રાજ કરવા માંડ્યું ત્યારે તે 23 વર્ષનો હતો. તેણે યરૂસલેમમાં 3 વર્ષ રાજ કર્યું. તેનું નામ હમુટાલ હતું. તે લિબનાના યિર્મિયાની દીકરી હતી. તેના પિતૃએ જે સર્વ કર્યું હતું તે પ્રમાણે તેને યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. તે યરૂસલેમમાં રાજ કરતો હતો તેવામાં હારૂન નકોએ તેને હમાત દેશમાં આવેલા રીબલામાં કેદ કર્યો અને તેના દેશ પર 100 તાલંત રૂપાની તથા 1 તાલંત સોનાની ખંડણી નાખી. ફારૂન નકોએ યોશિયાના દીકરા એલ્યાકીમને તેના પિતા યોશિયાની જગ્યાએ રાજા ઠરાવ્યો અને તેનું નામ ફેરવીને યહોયાકીમ પાડ્યું. પણ તે યહોઆહાઝને પકડી લઈ ગયો અને એ મિસરમાં આવ્યા પછી મરણ પામ્યો. યહોયાકીમ ફારૂનને ઠરાવેલ રૂપું તો સોનું આપતો, પણ ફારૂનના હુકમ પ્રમાણે પૈસા આપવા માટે તેણે દેશ પર કર નાખ્યો. ફારૂન નકોને આપવા માટે રૂપું તો સોનું દેશના લોક પાસેથી એટલે પ્રત્યેક માણસ પાસેથી તેના પર ઠરાવેલા કર પ્રમાણે તે જોર જુલમથી લેતો હતો. યહોયાકીમે રાજ કરવા માંડ્યું ત્યારે તે 25 વર્ષનો હતો. તેણે યરૂસલેમમાં 11 વર્ષ રાજ કર્યું. તેની માનું નામ ઝબીદા હતું. તે રૂમાના પેદાયાની દીકરી હતી. તેના પિતૃએ જે કર્યું હતું તે પ્રમાણે તેણે યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું.